આ શાસ્ત્ર છે એમાં એમ આવે છે કે વ્યવહાર નહીંથી જોવામાં આવે તો ઉત્પાદ વ્યયથી સહિત છે ધ્રુવ પરમાત્મા. ઉત્પાદ વ્યય એટલે પર્યાયો પ્રગટ થાય એનાથી આત્મા સહિત છે. કઈ નહીં વ્યવહાર નહીં, વ્યવહાર નહીંથી સહિત છે. પણ નિશ્ચય નહીંથી જોવામાં આવે તો એ ઉત્પાદ વ્યયથી રહિત છે એવો જે ધ્રુવ પરમાત્મા, એનું તો ધ્યાન કર કે જે તીર્થંકર પરમાત્મા પણ છદ્મસ્થ અવસ્થામાં હતા, હજી કેવળ જ્ઞાન નહોતું થયું, ત્યારે એને પણ આવા ઉત્પાદ વ્યયથી રહિત એવા ધ્રુવ પરમાત્માનું ધ્યાન કર્યું, એનું તો ધ્યાન કર. એટલે પરની પંચાયતમાં તો હવે પડવા જેવું છે જ નહીં. આ આમ કરે છે ને આ તેમ કરે છે, આપણે એની આરે ભાગીદારી ક્યાં છે? આપણે કાંઈ ટાઈમ વેસ્ટ ન કરવો. સૌ સૌનું જાણે, સૌ સૌની યોગ્યતા પ્રમાણે, કોઈ સમજશે ને કોઈ નહીં સમજે. કોઈ સમજે તો આપણને લાભ નથી, કોઈ ન સમજે ઊંધા પડે તો આપણને શું નુકસાન છે? આપણે તો કઈ ભાગીદારી છે નહીં. બસ આપણે કોઈ આવે એને વાત કરવી, એ પછી પ્રકરણ પૂરું, ખલાસ, અહીંથી બહાર નીકળી ગયા. પછી આ ભાઈ આવ્યા હતા અને સમજ્યા કે ના સમજાય, એની હારે ક્યાં આપણે લેવાનું? બસ પછી તો પોતાના આત્મામાં જોયા કરવું. બસ એમાં પર તરફથી લક્ષ છૂટી જશે ને તો ઓટોમેટિક રાગ વેસ ઘણા ઘટી જશે. ઘટાડવા નહીં પડે, એટલે રાગ દ્વેષ નો પછી અભાવ જ રાગ દ્વેષ થવાનું કારણ નડ્યું, સમજી ગયા? પછી પોતાના પિતા હોય, માતા હોય, ભાઈ હોય, ભગીની, ભારિયા, કોઈ પણ પરપદાર્થ છે ને, પરપદાર્થ ની યારે હું આત્માને લેવા દેવા?
મોટર માં આવતા ગઈકાલે બાપા ને એમ જ કહ્યું, કઈ જાજી ઓળખાણો પીછાણો વિચાર કરવા કરતા હું નાયક છું, એ ઘોટાળો આપણે કરવા જેવું.
બાપાને
એમ જ કહ્યું તો નિષેધ થાય. લાલચંદભાઈ જે વાત કરી છે ને એ તો જ નિષેધ થાય વ્યવહારનો.
એકદમ પર ઉપર થી વૃત્તિ છોડીને તમે તમારા આત્મામાં આવી જાઓ, અને પછી આત્મામાં આવ્યા પછી પરિણામનું પણ લક્ષ છોડી દો. પરિણામ મારામાં આવા થાય છે ને તેવા થાય છે, પણ પરિણામ જ મારામાં નથી. જેમ પરદેવીની મને ચિંતા નહીં તો પરિણામ મારામાં અભાવ છે, હું તો એક નાયક ભાવ છું એમ જાણીને વારંવાર પોતાના શુદ્ધ આત્માનું શરણ લેતા એને આત્માનો અનુભવ થાય છે. બીજો કોઈ ઉપાય છે નહીં. પરનો વિચાર છૂટતા રાગદ્વેષ ઓટોમેટિક છૂટી જાય છે, છોડવા નથી પડતા. કેમ કે રાગદ્વેષ ની ઉત્પત્તિ પરના લક્ષ્ય થાય છે ને, પરની સામે જુએ, લક્ષ કરે તો આ ઠીક ને આ ઠીક લાગે, પણ પર પદાર્થની સામે જોવાનું બંધ કરી દે. અરે તારા પરિણામની સામે જોવાનું બંધ કરી દે. હવે શિષ્ય પૂછે છે કે અધ્યોષણાદી ભાવો છે તે જીવ નથી, તો એક ટંકોત્કીર્ણ પરમાર સ્વરૂપ જીવ કેવો છે, તેનું લક્ષણ શું છે, તે પ્રશ્નનો ઉત્તર કહે છે. બનતા સુધી તો આ આવી ગઈ છે ગાથા, કેમ તો પછી બાણું તાણું ગાથા કાઢી. ગાથા બાણું હવે અજ્ઞાન થી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છે. પેલા બાણું ગાથામાં અજ્ઞાન સિદ્ધ કરે છે અને તાણું ગાથામાં પછી જ્ઞાન સિદ્ધ કરશે, એટલે બે ગાથા સમજવા જેવી છે. પેલી બાણું આપણે લઈ છીએ કે પેલા અજ્ઞાન કેમ ઉભું થાય છે એ જાણવાથી એના કારણો જીવ છોડી શકે છે. જેમ કે આહાર લેવામાં અમુક માણસને દૂધની અનુકૂળતા ન હોય તો દૂધ છોડી દઈએ, કોઈને છાસ દઈ ની અનુકૂળતા ન હોય તો છોડી દઈએ, કેમ કે પ્રતિકૂળ પડે છે એમ પોતાને ખબર પડે તો એ છોડી શકે છે. એમ આ અજ્ઞાન ઉભું કેમ થાય છે એ જાણવાથી, એનું કારણ જાણવાથી પછી કારણને છોડી દેશે તો અજ્ઞાન ઓટોમેટિક ઉભું નહીં થાય. આ માટે અજ્ઞાન કેમ જગતના જીવોને સમયે સમયે ઉભું થાય છે, આ કઈ અનાદિનું છે એ તો કહેવા માત્ર છે, પણ અનાદિથી સમયે 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 અજ્ઞાન ઉભું કરે છે, સમયે સમયે ઉભું કરે છે. કોઈ એનો ગોડામ કે જથ્થો નથી, જીવ સમયે સમયે ભૂલે છે અને અજ્ઞાન ઉભું કરે છે. એ અજ્ઞાન કેમ ઉત્પન્ન થાય છે એની ગાથા છે. બિલકુલ બિલકુલ એક જ સમયમાં, અને એ એક સમયની વાત આમાં કરશે, એક સમયમાં તમને ખ્યાલ આવશે કે આ સમયમાં હું આ રીતે બોલું છું, એક સમયની વાત છે. કેમ કે પૂર્વ પર્યાય તો કારણ છે નહીં કે વ્યય થઈ ગઈ. જો પૂર્વ પર્યાય કારણ હોય વર્તમાન અજ્ઞાનનું તો કોઈ દી જ્ઞાની થાય જ નહીં. તો પૂર્વે અજ્ઞાની હતો તો વર્તમાન અજ્ઞાની રહીએ, તો વર્તમાન અજ્ઞાની છે તો પછીની પર્યાયમાં પણ અજ્ઞાન આવ્યા કરે. પર ને કરે નિજ રૂપ ને નિજ આત્મને પણ પર કરે, અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને. કથાનો અર્થ, જે પરને પોતારૂપ કરે છે અને પોતાને પણ પર કરે છે તે અજ્ઞાનમય જીવ કર્મનો કરતા થાય છે. લે ઓહો, હા કઈ વાંધો નહીં, ત્યાં બેઠો ત્યાં બેઠો. ટીકા, જીવમાં અજ્ઞાન દશા ઉભી કેમ થાય છે એનું કારણ જો ખ્યાલમાં આવી જાય તો અજ્ઞાન ટળી જાય. અજ્ઞાનનું કારણ, ભૂલનું કારણ, તમે આ ભૂલ કરો છો, તમે આજ ભૂલ બતાવી, હવે ભૂલ નહીં કરું. અત્યાર સુધી મારી મેળે મને ભૂલની ખબર નહોતી પડતી, મારી મેળે હું ભૂલ કરતો હતો પણ મને ખબર નહોતી પડતી. તમે ધ્યાન ખેંચ્યું, સારું થયું, હવે હું ભૂલ નહીં કરું, એમ સમાજમાં હોય છે ને. એમ આચાર્ય ભગવાન કહે છે કે તારી ભૂલનું પણ તને જ્ઞાન નથી, તને આત્માનું તો જ્ઞાન નથી, એ તો અમે જાણીએ છીએ, પણ તું ક્યાં ભૂલ કરી રહ્યો છો સમયે સમયે એની પણ તને ખબર નથી. એ ભૂલ ક્યાં થાય છે એ અંદર સૂક્ષ્મ વાત બતાવે છે, સમજી શકાય એવી, સમજવા જેવી અને સમજી શકાય એવો સ્થૂળ દાખલો આપશે, એવો સ્થૂળ દ્રષ્ટાંત આપશે, એટલે બધાને ખ્યાલ આવી શકે એવું છે. અજ્ઞાનથી આ આત્મા, જો અજ્ઞાનથી, કર્મના ઉદયથી નહીં, પોતાના અજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો, સ્વ અને પરનો, પરસ્પર એકબીજાનો વિશેષ, એટલે તફાવત, બે વચ્ચેનો તફાવત, જુદાઈ ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો, તે પરભાવ છે એને પોતાના માનતો, કરતો એટલે પોતાના માનતો, અને પોતાને પર કરતો એટલે પોતાને પરપણે જાણતો, પરને સ્વપણે ને સ્વને પરપણે, એક મેક કરે છે ખીચડો, પોતે અજ્ઞાનમય થયો થકો કર્મનો કરતા પ્રતિભાસે છે. કર્મ એટલે રાગ, ભાવ કર્મનો કરતા પ્રતિભાસે છે, કર્મનો કરતા પ્રતિભાસે છે, એટલે કર્મનો કરતા છે એમ પોતાને જણાય છે, એ અજ્ઞાન છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે, જેમ હવે દ્રષ્ટાંત આપે છે, એકદમ બધાને અનુભવમાં આવ્યો, જેમ શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ, ટાઢી ઊની અવસ્થાઓ જે થાય છે પદાર્થોની, એનો અનુભવ કરાવવામાં, એટલે એ સંબંધેનું જ્ઞાન કરાવવામાં, ટાઢો પદાર્થ હોય તો એવું જ્ઞાન થાય છે કે આ પદાર્થ ઠંડો છે, અને ઉષ્ણ પદાર્થ હોય તો એવું અહીંયા જ્ઞાન થાય છે કે આ પદાર્થ ઊનો છે. જ્ઞાન જ્ઞાનરૂપ છે અને ટાઢી ઊની અવસ્થા એનામાં છે, બે પદાર્થ જુદા જુદા છે. કે છે અનુભવ કરાવવામાં સમર્થ એટલે જ્ઞાન કરાવવામાં નિમિત્ત છે. એવી શીત ઉષ્ણ પુદ્ગલ પરિણામની અવસ્થા, ટાઢી ઊની જે અવસ્થાઓ છે એ આત્માની છે કે પુદ્ગલની છે? બરાબર ને, પુદ્ગલની જે અવસ્થા હોય ને એ કઈ આત્માની અવસ્થા ન હોય ટાઢી ઊની અવસ્થા, કેમ કે રૂપી પદાર્થ છે એ તો, અને ઇન્દ્રિય જ્ઞાનથી જાણી શકાય છે, એટલે એ પુદ્ગલની અવસ્થા છે, જળની અવસ્થા છે. એવી શીત ઉષ્ણ ટાઢીઓની પૂદગલ પરિણામની અવસ્થા, અવસ્થા એટલે પરિણામ, પૂદગલથી અભિન્નપણાને લીધે એ પૂદગલના જે પરિણામ છે ટાઢીઓની અવસ્થા, એ એનાથી અભિન્ન છે, આત્માથી અભિન્ન નથી. ટાઢીઓની અવસ્થા અહીં નથી આવતી. અગ્નિનો કોલસો હોય તો ઊની અવસ્થા છે, એ તો કોલસામાં છે, એ કઈ ઊની અવસ્થા અહીંયા નથી, એ એનાથી અભિન્ન છે, એની અવસ્થા એનાથી અભિન્ન છે. આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. તેથી બરફ છે, બરફ હાથમાં લીધો તમે, પણ બરફની જે ઠંડી અવસ્થા છે એ બરફથી અભિન્ન છે, અને આ બરફ ઠંડો છે એવું જે જ્ઞાન થયું એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. આ ઠંડો પદાર્થ છે એની ટાઢી અવસ્થા છે, એ તો એના પદાર્થથી અભિન્ન છે, તન્મય છે, અને એ સંબંધે જે જ્ઞાન થાય કે આ બરફ ઠંડો છે એવું જ્ઞાન થયું, તો એ જ્ઞાન છે એ આત્માથી અભિન્ન છે. હવે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને ઠંડી અવસ્થા પૂદગલથી અભિન્ન છે, તે કારણે તે બરફ આત્માથી અત્યંત ભિન્ન છે. બરાબર કે નહીં? આ તો સાવ સહેલી સમજાય એવી વાત છે. આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. એક આત્માથી સદાય એટલે ત્રણેય કાળ, અત્યંત એટલે સર્વથા ભિન્ન છે, જુદી છે. ટાઢીઓની અવસ્થા પૂદગલથી અભિન્ન છે, અને એના સંબંધે જે જ્ઞાન થયું આત્માથી અભિન્ન છે એ કહેશે, અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, તે પ્રકારનો એટલે ટાઢી અવસ્થા હોય તો ટાઢું છે એમ જ્ઞાનમાં આવે, અહીંયા ઊની અવસ્થા હોય તો ઊની છે અવસ્થા એમ જ્ઞાનમાં જણાય. ઊની અવસ્થા ટાઢી અવસ્થા જ્ઞાનમાં આવે નહીં, જ્ઞાનમાં જણાય. એક પૌની નોટ છે એ જ્ઞાનમાં જણાય, પણ નોટ કઈ જ્ઞાનમાં આવી જાય ત્યાંથી ઊડીને? હે, એકમેક થઈ શકે નહીં. એમ તે પ્રકારનો અનુભવ એટલે તે પ્રકારનું જે થતું જ્ઞાન એ આત્માથી અભિન્નપણાને લીધે બરફની ટાઢી અવસ્થા છે એ સંબંધે જે જ્ઞાન થયું એ જ્ઞાન તો આત્માથી અભિન્ન છે. તેથી પૂદગલથી સદાય અત્યંત ભિન્ન છે, તે કારણે પૂદગલથી આ આત્મા, આત્માનું જ્ઞાન સદાય ભિન્ન છે. હવે એ તો દ્રષ્ટાંત થયો, દ્રષ્ટાંતો સમજવો સહેલો છે, હવે સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરવો. તેવી રીતે જેવી રીતે દ્રષ્ટાંત આપ્યો તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ, એટલે તે પ્રકારનું જ્ઞાન કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂદગલ પરિણામની અવસ્થા જે પર્યાયમાં રાગ ને દ્વેષ ને સુખ દુઃખ થાય છે એ જીવની અવસ્થા નથી, એ પૂદગલની અવસ્થા છે. અનંત કાળથી એ માને છે, અને પર્યાય દ્રષ્ટિથી રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ છે વ્યવહાર નિયમ શાસ્ત્રમાં આવે, પણ અહીંયા તો એનાથી ભેદજ્ઞાન કરાવવું છે. કે છે કે રાગ દ્વેષ સુખ દુઃખની જે અવસ્થા થાય છે ને એ પૂદગલ પરિણામની અવસ્થા, જેમ ટાઢીઓની અવસ્થા પૂદગલની જાત હોવાથી પૂદગલથી અભિન્ન છે, એમ રાગ દ્વેષ સુખ દુઃખના જે પરિણામ થાય છે, માથું ચેડું ને જે દુઃખ થયો આકુળતા, કે બહારના કંઈ ખબર આવ્યા ટેલિફોન કે ટેલેક્સમાં ને આકુળતા થઈ, એ આકુળતાના પરિણામ પૂતગલના પરિણામ છે, એ જીવના પરિણામ જ નથી. એ સુખ દુઃખ આદિ રૂપ પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે, પૂતગલ એટલે કર્મની જાતિ છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ એ કર્મની પ્રકૃતિ છે, એના પરિણામ છે, એ પરિણામ એનાથી અભિન્ન છે. એને એ અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. રાગ દ્વેષ સુખ દુઃખના જે પરિણામ એ જડની અવસ્થા છે, તેથી એ જડની આરે અભિન્ન છે અને તેથી મારાથી એ ભિન્ન છે. હું તો એક ચૈતન્ય જ્ઞાનમય આત્મા છું અને આ રાગ દ્વેષ સુખ દુઃખ જણાય છે મારા જ્ઞાનમાં. જેમ ટાઢી ઊની અવસ્થા મારા જ્ઞાનમાં જણાતી હતી પણ જ્ઞાનમાં આવતી નહોતી, જ્ઞાનમાં આવતી હતી, આત્મામાં આવતી નહોતી અવસ્થા. પણ રાગ દ્વેષ સુખ દુઃખની જે અવસ્થા છે એ પણ પૂતગલના પરિણામ છે. જેમ ટાઢી ઊની અવસ્થા પૂતગલના પરિણામ, એ રાગ દ્વેષ સુખ દુઃખની પરિણામ એ બધા પૂતગલના પરિણામ છે. આ દયા દાન કરુણા કોમળતાના પરિણામ, સામાયિકના પરિણામ, પ્રતિક્રમણના શુભ ભાવ, ભગવાનની પૂજાનો શુભ ભાવ, શ્રવણ કરવાનો શુભ રાગ, એ રાગ પૂતગલના પરિણામ છે, એ જીવના પરિણામ જ નથી. અને એ પરિણામ પૂતગલથી અભિન્ન છે. એટલે જે માન્યતા છે ખોટી એ અજ્ઞાન છે, એ સિદ્ધ કરશે. અને ક્યાં ભૂલ કરે છે એ હજી એનો પિક પોઈન્ટ એકદમ સૂક્ષ્મ પોઈન્ટ હવે આવશે. ભૂલ ક્યાં કરે છે? હજી તો આ પરિસ્થિતિનું જ્ઞાન કરાવે છે, હજી તો આ પરિસ્થિતિનું જ્ઞાન કરાવે છે કે પૂતગલ પરિણામની અવસ્થા પૂતગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. અને તેના નિમિત્ત હતો તો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. શું કહે છે કે ક્રોધનો પર્યાય થયો, ક્રોધનો પરિણામ જે થાય છે એ પૂતગલના પરિણામ છે, એ જીવના પરિણામ નથી. તેથી એ પૂતગલના પરિણામ પૂતગલથી અભિન્ન છે. અને ક્રોધ થયો એવું જે જ્ઞાન થયું, ક્રોધ થયો એને જાણ્યું જ્ઞાને કે આ ક્રોધ થયો, એ જે જાણવાની અવસ્થા છે તે આત્માની છે, તેથી આત્માથી અભિન્ન છે. અને જે ક્રોધ જણાણું જ્ઞાનમાં, એ ક્રોધના પરિણામ પૂતગલના પરિણામ છે, તેથી પૂતગલથી અભિન્ન છે. તો થતો તે પ્રકારનો અનુભવ, રાગ હોય તો રાગ થાય છે એમ જણાય જ્ઞાનમાં, દ્વેષ થતો હોય તો દ્વેષ થાય છે જ્ઞાનમાં એમ જણાય કે આ પૂતગલના પરિણામ દ્વેષ રૂપે પરિણમે છે. આકુળતાના પરિણામ થતા હોય તો એમ જણાય કે આકુળતાના પરિણામ છે, અનાકુળ એટલે કે થોડોક આકુળતા ઓછી સુખના પરિણામ, તો એમ જણાય જ્ઞાનમાં કે આ સુખના પરિણામ છે આ થોડાક. પણ એ રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ પૂતગલના છે, અને એ સંબંધેનું જે જ્ઞાન છે એ આત્માના પરિણામ છે. જ્ઞાન આત્માના પરિણામ હોવાથી એ જ્ઞાનના પરિણામની હારે આત્મા ભિન્ન છે, અને રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ પૂતગલથી અભિન્ન છે. તે પ્રકારનો અનુભવ એટલે જ્ઞાન, આત્માથી અભિન્નપણાને લીધે પૂતગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે અજ્ઞાનને લીધે હવે આ પરિસ્થિતિનું જ્ઞાન કરાયું કે છે તો આમ છે, તો પરિસ્થિતિ આમ સર્વજ્ઞ ભગવાનની નિશ્ચય નહીંથી આમ જોયું છે. જુઓ ભાઈ, વ્યવહાર નયનું જ્ઞાન કરીને વ્યવહાર નયનો નિષેધ કરવો પડશે કે વ્યવહાર નય જોવામાં આવે તો એ પરિણામ આત્માના છે, રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ. પણ હવે એ રાગ દ્વેષ સુખ દુઃખનો જો અભાવ કરવો હોય તો તમારે નિશ્ચયનું શરણ લેવું પડશે, નહીતર રાગ દ્વેષનો લપ નહીં જાય, વિતરાગ ભાવ પ્રગટ નહીં થાય. હેતુ સમજવો જોઈએ કે આની અંદર ઊંચો આશય સમજાવે છે, જે પોતે માની બેઠો છે અને આગમમાં પણ એ આવે વાત અજ્ઞાન સિદ્ધ કરવા. ત્યારે અજ્ઞાન સિદ્ધ કરવું હોય તો એમ પણ આવે કે રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ સ્વતંત્રપણે અજ્ઞાની જીવ અજ્ઞાન ભાવથી કરે છે અને સુખ દુઃખને એકલો ભોગવે છે. સમજી ગયા? હવે એ તો અનાદિકાળથી ચાલે છે. હવે એ સુખ દુઃખ નો ભોગવટો છૂટીને આનંદ નો ભોગવટો કેમ આવે, ધર્મ કેમ થાય?
અહીંયાથી
છોડાવવા માંગે છે તો વૃક્ષ પલટી જાય છે, કામ થાય એવું નથી. અને નિશ્ચયના આશ્રયે આનો નિષેધ કરવો પડશે કે આ મારા પરિણામ નથી પણ પુદગલના પરિણામ છે, મારી જાતના પરિણામ નથી. હું જ્ઞાનમય આત્મા છું તો મારા પરિણામ જ્ઞાનરૂપે જ હોય, જાણવું દેખવું. અને રાગ દ્વેષ એ મારા પરિણામ હોઈ શકે નહીં, કેમ કે મારી હારે મળતા આવતા નથી. મારા દ્રેયમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન, પર્યાયમાં જ્ઞાન, અને રાગ ને દ્વેષ ને સુખ દુઃખમાં જ્ઞાન નથી. જ્ઞાન નથી માટે અચેતન છે, એ જડ છે, સર્વથા ભિન્ન છે, અત્યંત ભિન્ન છે, અત્યંત ભિન્ન છે. હવે કોઈને એમ થાય કે રાગ આત્માથી ભિન્ન છે, તો એ રાગ કોનાથી અભિન્ન છે કે પુદગલથી અભિન્ન છે? રાગ દ્વેષના પરિણામ મારાથી ભિન્ન છે તો એ પરિણામ કોઈથી અભિન્ન હોવા જોઈએ. ટાઢીઓની અવસ્થા છે એ મારાથી ભિન્ન છે, તો ટાઢીઓની અવસ્થા કોનાથી અભિન્ન છે કે પુદગલથી અભિન્ન છે? એમ રાગ દ્વેષના પરિણામ મારા જ્ઞાન પદમાં જણાય છે, અને જ્ઞાનની જાતિ નહીં હોવાને કારણે એ રાગ દ્વેષ મારાથી ભિન્ન છે. તો પણ રાગ દ્વેષ કોનાથી અભિન્ન છે? મારાથી ભિન્ન, તો એ પરિણામ કોઈથી અભિન્ન હોવા જોઈએ ને? તો એ પરિણામ પુદગલથી અભિન્ન છે. જુદા જ પાડવાના છે. આ ભેદ જ્ઞાનનો મંત્ર જ્ઞાનીનો જન્મ થાય છે ત્યારે ભેદ જ્ઞાનનો મંત્ર આપે છે, અને ભેદ જ્ઞાનથી ચૈતન્ય દેવ હાજર થાય છે. જયપુરમાં મેં કહ્યું ભેદ જ્ઞાનના મંત્રથી દેવ હાજર થાય, ત્યાં લોકો ખુશી ખુશી થઈ ગયા. આ મંત્ર સારો પંડિતજી લાવ્યા, આ તો દેવ હાજર થશે અને જે માગશો એ મળશે. અરે મેં કહ્યું એ દેવ નહીં, આ ચૈતન્ય દેવ હાજર થશે. તમે ક્યાંના ક્યાં ભયા ગયા? એનું કારણ છે ને સંયોગની ભાવના છે ને, કે આવો મંત્ર પંડિતજી આપે તો આપણું કામ થઈ જાય, સમજી ગયા? ત્યાં બધા પંડિતજી કે ને, હું તો વેપારી છું, ક્યાં પંડિત છું?
આપની વાતથી પરીક્ષા પણ થઈ જાય છે.
એટલે મેં કહ્યું ભાઈ ભેદ જ્ઞાનના મંત્રથી આ ચૈતન્ય દેવ પ્રભુ જે દર્શન થયા નથી ને એના દર્શન થાય છે, દેવ હાજર થાય છે, દેવ દર્શન દે છે ભેદ જ્ઞાનના મંત્રથી. એટલે આ ભેદ જ્ઞાનનો મંત્ર છે, સમજી ગયા? સ્વ અને પર અને વિભાગ કરનારું એ જ્ઞાન પ્રગટ થાય, એ જ્ઞાન સ્વને સ્વપણે જાણે અને રાગને પુદગલપણે જાણી લે. રાગી તો પુદગલ છે, હું રાગી નથી, એ ભેદ જ્ઞાનની કળાથી આત્માનો અનુભવ થઈ શકે છે. હવે કહે છે કે પરિસ્થિતિ તો આમ છે, રાગદ્વેષ છે, સુખ દુઃખના પરિણામ પુદગલથી અભિન્ન, એ સંબંધે જ્ઞાન થયું એ આત્માથી અભિન્ન, પરિસ્થિતિ તો આમ છે. હવે જીવ ક્યાં ભૂલ ખાય છે એની વાત હવે કરે છે, કે જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગદ્વેષ સુખ દુઃખ આદિ નો અને તેના અનુભવ નો એટલે તે સંબંધે થતું જ્ઞાન નો, જો જ્ઞાનને આત્મામાં રાખજો અને રાગને ઓલી બાજુ પુદગલમાં ખતવજો. આ ખાતાવી છે ને, વેપારી ખાતાવી રાખે, તે સૌ સૌના ખાતામાં ખતવે તો જ ઉઘરાણી કરવા જાવ તો મેળ ખરે મળે, બાકી તો ભૂલ થઈ જાય, નુકસાન થઈ જાય, સર્વે મળે નહીં. એટલે ખાતાવી આ છે, આ સર્વજ્ઞ ભગવાને ખાતાવી છે, તું ખતવણીમાં તે ભૂલ કરી છે. જે પુદગલના પરિણામ છે એને તું ચેતનના પરિણામ માની બેઠો છો, માટે એ ખતવણી તારી ભૂલ છે. હવે એ ખાતાવી સુધાર તું, કે જ્ઞાન છે જે રાગનું જ્ઞાન થાય છે, રાગ થયો એનું જ્ઞાન થાય, ક્રોધ થયો એનું જ્ઞાન થાય, એ જ્ઞાન આત્માથી અનન્ય અભિન્ન છે. અને જે ક્રોધ થયો છે જ્ઞાનમાં જણાય છે, એ ક્રોધ પુદગલથી અભિન્ન છે, પુદગલના જ પરિણામ છે, એમાં ચેતનની જાત જ નથી, એમાં સ્વપરને જાણવાની શક્તિનો અભાવ છે. તેથી એને 72 ગાથામાં જડ અને અચેતન કયા. બીજા વડે જણાવા યોગ છે ક્રોધાદી, પણ પોતે પોતાને જાણતો નથી ને આત્માને જાણતું નથી, માટે તે જડ છે, નથી માટે એ જડ છે. તને ચૈતન્ય હોવાની ભ્રાંતિ થઈ છે, કેમ કે જોડે જોડે હારે હારે થાય છે ને, એટલે તને ભ્રાંતિ થઈ છે. સુખડના ચંદનના વૃક્ષના ઝાડો બગીચા હોય એની હારે સાગનું ઝાડ પણ ઉગે છે. તો સાગનું ઝાડ ઉગે તો એની હવા આવ્યા કરે ને એમાં, પછી ઓલા શું કરે બનાવટી માણસો, એ સાગના લાકડા કાપી અને મુંબઈમાં વેચે, ભોલેસરમાં લાકડા ફરસાસ બનાવીને વાળા કે પાલિશને કરેલા, અને લોકો ઉપાડે અને જોયે તો સૂંઘે, સુખડ તો છે એટલે લઈ લે સુખડના ભાવે, સુગંધ આવે, સુગંધ તો બેઠી છે ને ઉપરની. મૂળ તો એ ચંદન નું વૃક્ષ નથી, પણ જ્યાં મહિનો બે મહિના ચાર મહિના કબાટમાં રાખે ને પછી કામ હોય તો એ ઘસે તો એ તો લાકડું નીકળે, આમ સુંઘે તો સુગંધ ના આવે, સુગંધ ઉડી ગઈ. એમ આત્મા ચૈતન્ય મૂર્તિ આત્મા છે, એના પરિણામ જાણવું દેખવું જાણવું દેખવું થયા કહે છે. અને એની જોડે જડ પદાર્થ ન જાણવું ન જાણવું એ ક્રોધમાન માયા લોભના પાંચમા આવર્તના પરિણામ, એ જડ અચેતન છે જેનાથી જગતના જીવો ધર્મ માને છે, એ જળ અચેતન છે પરિણામ. એ પરિણામ ચેતનની સાથે જોડે છે ને, તો ઓલા ચંદનના વૃક્ષની જડે તો હતું ને કે જાણે આ એ સુખર છે, એમ આત્માના પરિણામની સાથે સાથે થાય છે જોડે જોડે. તેથી એમ ભ્રાંતિ થઈ ગઈ કે આ જ્ઞાનના પરિણામ મારા અને દુઃખના પરિણામ મારા, બ્રહ્મ પડી ગયો, એ ભ્રમ થઈ ગયો છે. હવે એ ભ્રમ ભાંગવાનો કાળ પાકી ગયો છે. ગુરુદેવના પ્રતાપે સમજાવે છે, ભ્રમણા છે, સંસાર છે, તે રાગદેશ સુખ આદિનો અને તેના અનુભવનો, એટલે તે સંબંધે થતું જ્ઞાન, અનુભવનો એટલે જ્ઞાન. અહીંયા વેદન ન લેવું, અહીંયા વેદન ન લેવું, પણ જે જે પદાર્થના ભાવો થાય એ પ્રકારનું આ જ્ઞાન થાય. રાગ થાય તો રાગ થયું એમ જણાય, દ્વેષ આવતો હોય તો દ્વેષ થાય એમ જણાય છે, દુઃખ આવતું હોય થતું હોય તો દુઃખ જણાય છે એમ, અને તેના અનુભવનું એટલે જ્ઞાનનું. પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે, વિશેષ એટલે તફાવત, લક્ષણ ભેદે ભેદ છે, બેના લક્ષણો જુદા છે, એ બેનું એક લક્ષણ નથી. વિશેષ ન જાણતો હોય એટલે તફાવત જ્યારે સુધી ન જાણતો હોય ત્યારે એક પણ આના અભ્યાસને લીધે જાણે બે એક જ છે એવો અનાદિ કાળનો અજ્ઞાનને કારણે એને અધ્યાસ થઈ પડ્યો છે. એક પણ આના અધ્યાસને લીધે, પ્રેક્ટિસને લીધે, અનુભવને લીધે, ટેવને લીધે, શીત ઉષ્ણની માફક અર્થાત જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવો શક્ય છે. જો હવે મૂળ વાત આવી, ભગવાન આત્મા જે જ્ઞાતા દ્રષ્ટા છે એ ટાઢી ઊની અવસ્થા રૂપે પરિણમવું અશક્ય છે, પરિણમી શકે જ નહીં. જળ રૂપે પૂદગલ રૂપે આત્મા પરિણમી શકે જ નહીં. એ રૂપે ક્યારે પરિણમે તો ચેતન સત્તાનો અભાવ થાય અને પોતે પૂદગલ થઈ જાય જળ, તો ટાઢી અની અવસ્થા રૂપે પરિણમે. પણ ટાઢી અની ઉસ્તી અવસ્થા રૂપે પરિણમવું થવું આત્માનું અશક્ય છે. અશક્ય કયું? ખલાસ. એ બની શકે જ નહીં ત્રણ કાળમાં, કોઈ કાળે ચેતન ભાવ કોઈ પલટે નહીં છોડી આપશે. કે આત્મા જો ટાઢી ઊની અવસ્થા રૂપે પરિણમે તો થાય, તો આત્મા રાગદેશ રૂપે થઈ જાય, એ મેળવું છે દાખલો. અશક્ય કે છે પરિણમો અશક્ય છે તેમ જેમના રૂપે એટલે રાગ દ્વેષ સુખ દુઃખ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, એ રાગ રૂપે પરિણમતો જ નથી, રાગ રૂપે થઈ શકે જ નહીં, પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થકો અર્થાત પરિણમો હોવાનું માનતો થકો, ભ્રાંતિથી માને છે કે હું રાગી થઈ ગયો ને હું દેશી થઈ ગયો, હું મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. આત્મા મિથ્યાતુરપે પરિણમતો જ નથી, મિથ્યાતુરપે પરિણમવું થવું અશક્ય છે. જ્ઞાયક ભાવનું મિથ્યાત્વના પરિણામ રૂપે થવું અશક્ય છે. કેમ કે મિથ્યાત્વના પરિણામ પૂદગલના પરિણામ છે. પરિણમવું એટલે એ રૂપે થવું, પરિણમવું એટલે એ રૂપે થવું, પોતાના સ્વભાવને છોડી, ચૈતન્ય પોતાનો સ્વભાવ છોડે અને મિથ્યાત્વના પરિણામમાં પ્રવેશી જાય, રાગ રૂપે થઈ જાય, એમ થવું અશક્ય છે. એટલે આ ઊંચી ગાથા એટલા માટે લીધી. જરા તમારા મગજની બધાએ કસોટી કરવી પડશે. જ્ઞાયક ભાવ એકરૂપ જે છે, જ્ઞાનમય આત્મા, આનંદમય આત્મા, એ દુઃખરૂપે થવું અશક્ય છે. આત્મા સુખમય છે, એ દુઃખમય થઈ શકે જ નહીં. પણ દુઃખમય હું થયો એ ભ્રાંતિ થાય છે, એ સંસાર છે. પણ હું સુખમય રહ્યો છું અને દુઃખમય થવું અશક્ય છે એમ જો જાણવા મળે તો દ્રષ્ટિ ફરી જાય ને એ સુખમય આત્માનો અનુભવ થઈ જાય ને, અને અનુભવ કરીને જુએ કે પછી તો કે પછી તો સુખના પરિણામ જણાય છે, પછી દુઃખના પરિણામે જણાતા નથી. દુઃખના જે પરિણામ થાય છે મારાથી ભિન્ન છે, કેની માફક ભિન્ન છે કે ભીત ભિન્ન છે એમ. એટલી ભિન્નતા, એટલી ભેદ જ્ઞાનની તમને જો બ આવશે ને ત્યારે આત્માનો અનુભવ થશે. આત્માનો અનુભવ એમ કઈ સહેલો નથી, સમજી ગયા? કઠિન છે, પુરુષાર્થ માંગે છે. જે અનાદિકાળથી રાગની આરે આત્માનો સ્વભાવ ભિન્ન હોવા છતાં એક માની બેઠો છે, જેમ દેહ અને આત્મા જુદા છે એમ સ્વભાવ દ્રષ્ટિએ રાગ અને આત્મા ભિન્ન છે. સ્વભાવ દ્રષ્ટિએ અજ્ઞાન દ્રષ્ટિએ એક પણ લાગે છે તો એની મૂર્ખાઈ છે, એમ ક્યાં છે? જેમના રૂપે આત્મા વડે પરિણમવું શક્ય છે એવા રાગ દ્વેષ સુખતા રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થકો, અર્થાત પરિણમો હોવાનું માનતો થકો, માની બેઠો છે કે હું દેહ રૂપે થઈ ગયો, પૈસા રૂપે થઈ ગયો, ને મારા છે, રાગ મારો છે, આ ફલાણું મારું છે, એ તારી ભ્રાંતિ અજ્ઞાન છે. તારા અજ્ઞાનને કારણે લાગે છે. આંખમાં કમળો થયો તને, કપડું સફેદ છે, પીળું નથી, માનતો થકો. જો જ્ઞાનનો અજ્ઞાન તો પ્રગટ કરતો સમયે સમયે, જો અહીંયા મૂળ વાત આવી, એક એક સમયની વાત આવી, જો અહીંયા આત્માની અવસ્થામાં ક્રોધ થાય છે અને આત્માની અવસ્થામાં જ્ઞાન થાય છે. હવે જે ક્રોધ થયો તે આચાર્ય ભગવાન એમ કહે છે કે એ ક્રોધ છે એ પૂતગલથી અભિન્ન છે, પૂતગલના પરિણામ છે. જે ક્રોધ થયો છે એ પર્યાયે લક્ષ કર્યું છે પૂતગલનું, મોહ કર્મના ઉદયને વશ થઈ છે પરિણતિ. મોહ કર્મ જડ છે, મોહ કર્મ કેવું છે? જડ છે ને, પૂતગલ છે ને. હવે એ પરિણતિ એનો અવલંબન લીધું છે, એને વશ થઈ છે ચારિત્ર ગુણની એક સમયની પર્યાય, જે જ્ઞાન ગુણની પર્યાયથી જુદી છે, બરાબર છે? હવે એ પરિણતિ જયારે ચારિત્ર મોહના ઉદયમાં જોડાઈ જાય છે ત્યારે એની દશામાં ક્રોધાદી ભાવ થયા, બરાબર છે? હવે એમ કહે છે કે સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો એ પરિણામ ચારિત્ર ગુણની પર્યાય જ નથી, એ તો પૂતગલના જ પરિણામ છે. અને એ પૂતગલના પરિણામ જ્ઞાન પદમાં જણાય છે. હવે એ જ્ઞાનની પર્યાયમાં જ્યારે જણાય છે ત્યારે આખું એને અભેદ કરી નાખ્યું, ચારિત્રની વિકારી પર્યાયને અને પૂતગલને બેને અભિન્ન કરે છે. સ્વભાવ દ્રષ્ટિએ ઉમા ખતવી નાખે છે, આનિકોર નહીં, આનિકોર જ્ઞાન રાખ્યું, ઉનિકોર ક્રોધાદી પરિણામ રાખ્યા. જેના સંબંધથી થાય છે ને એના, પૂતગલના સંબંધથી થાય ને તો એના છે, મારા નહીં, એમ ગણીને હવે એ જે ક્રોધાદી પરિણામ જ્ઞાન પદમાં જણાય છે તે સમયે એક જ સમય ક્રોધની ઉત્પત્તિનો, જ્ઞાનની ઉત્પત્તિનો, અને એ સમય એકતા બુદ્ધિનો સમય એક છે કે જણાય છે તે વખતે આ હું ક્રોધી હું રાગી એટલે જ્ઞાનને પકડતો નથી, જ્ઞાનને પકડતો નથી પણ જ્ઞાનમાં જે જણાય છે એને પકડે છે. એ મય કઈ જુદાપણું એને દેખાતું જ નથી. એટલે જ્ઞાનનું અજ્ઞાન તો પ્રગટ કરતો થાય છે તો જ્ઞાન, પણ જ્ઞાનને જ્ઞાનપણે ન રહેવા દેતો જ્ઞાનને અજ્ઞાન કરી નાખે છે. એ અજ્ઞાન કેમ થયું કે જે જણાય છે, જેમ કે દર્પણમાં ઉષ્ણતા અને અગ્નિનો પ્રતિભાસ થયો તો જાણે દર્પણ ઊનું થઈ ગયું, દર્પણમાં આગ લાગી ગઈ. હવે દર્પણ ભિન્ન છે અને અગ્નિની જ્વાળાને ઉષ્ણતા ભિન્ન છે, પણ એનો પ્રતિભાસ થાય છે, સ્વચ્છતામાં જણાય છે, પણ જણાય છે તેથી કઈ અરીસો ઊનું થઈ જાય? એમ જ્ઞાન પદમાં રાગ જણાય તેથી જ્ઞાન કઈ રાગી થાય? જ્ઞાન તો જ્ઞાન છે, જ્ઞાન તો દર્પણ છે, એમાં જણાય ભલે પણ જાણવાના કાળે ભૂલે છે. બાળકને એમ થયું કે અરીસો હળગે છે, માતા એમ કે છે કે અરીસો ટાઢો છે, એમ જ્ઞાનીને ભેદ જ્ઞાન છે, એમ જાણે છે કે રાગી તો પૂતગલ છે, હું તો જ્ઞાનમય આત્મા છું. અજ્ઞાનીને રાગ જ્ઞાનમાં જણાય અને જ્ઞાનીને પણ જણાય, બેયને જણાય. દ્રવ્યલિંગી મુનિઓ પાંચમા વ્રત પાળતો હોય અને ભાવલિંગી સંત એને પાંચમા વ્રતના પરિણામ આવતા હોય અહિંસાદીના, એના બેયના જ્ઞાનમાં એ બે ભાવ જણાય તો એકને ભેદ જ્ઞાન છે, અરે હું તો જ્ઞાનમય આત્મા છું, પાંચમા વ્રતના પરિણામ પૂતગલના પરિણામ, મારા પરિણામ નથી. અને ઓલો દ્રવ્યલિંગી એમ જાણે છે કે આ પાંચમા વ્રતના પરિણામ મારા છે, હું કરું છું અને એનો સ્વામી હું છું. હવે એ જ્ઞાનને જ્ઞાનરૂપે લેવા ન દીધું, જ્ઞાનનું અજ્ઞાન કર્યું. જે સમયે જણાય છે તે સમયે ભેદ જ્ઞાનનો અભાવ હોવાથી એ જ્ઞાનનું અજ્ઞાન કરી નાખ્યું, હું ક્રોધી હું રાગી હું દેશી હું દુઃખી. ભેદ જ્ઞાનની જ મુખ્યતા છે આખા શાસ્ત્રમાં, આખો સમયસાર શાસ્ત્ર ભેદ જ્ઞાનથી ભરેલો છે. તો કહે છે કે તું જ્ઞાનને પકડી રાખ તો રાગને પકડી માં, રાગ મારો એ બધું છોડી દે, જ્ઞાન મારું. રાગ જણાય તો એ જ્ઞાન જ્ઞાન રૂપે રહીએ, ક્રોધ જણાય તો એ ક્રોધ રૂપે જ્ઞાન ન થાય, જ્ઞાન જ્ઞાન રૂપે રહીએ. જ્ઞાનમાં હરફ જણાય કે વિછી જણાય કે કેસર જણાય તો પણ જ્ઞાન તો જ્ઞાન રૂપે રહીએ છીએ, કેસર રૂપે ક્યાં થાય? એમ કે છે કે અજ્ઞાની અનાદિકાળથી એના જ્ઞાનની સ્વચ્છતામાં જ્યાં જણાય છે ત્યાં જે જણાય છે એમાં મારાપણાની બુદ્ધિ કરે છે. જાણનારને મારાપણે માનતો નથી, જે જાણનારો તે હું અને જે જણાય તે પર એવું ભેદ જ્ઞાન કરતો નથી. અનાદિથી અને અનાદિથી પણ સમયે સમયે જ્ઞાનનું અજ્ઞાન તો પ્રગટ કરતો, સમયે સમયે પોતે જ્ઞાનનું અજ્ઞાન કરી નાખે છે, જ્ઞાનનું ડોકું મેળવી નાખે છે, જ્ઞાનને અજ્ઞાન બનાવી નાખે છે, જ્ઞાનને જ્ઞાન રૂપે રહેવા દેતો નથી. જ્ઞાનનું અજ્ઞાન તો પ્રગટ કરતો થકો કરતો પોતે અજ્ઞાનમય થયો થકો. જ્ઞાનનું અજ્ઞાન કેમ થયું કે જ્યાં રાગ જણાણો, ભગવાનની ભક્તિનો રાગ જણાય છે જ્ઞાનમાં, થતો નથી આત્મામાં. આત્મામાં જ્ઞાન થાય છે અને પૂતગલમાં ભક્તિનો રાગ થાય છે. આખરી વાત છે, જરા સમજાય એવી છે. બસ જ્ઞાનને જયારે એ પકડે ત્યારે ભક્તિનો રાગ ભિન્ન જણાય, પણ જો જ્ઞાનને છોડી દે તો ભક્તિનો રાગ મારો છે એમાં મારાપણું આવી જાય, કસાયમાં મારાપણું. ભક્તિનો રાગ પણ કસાય છે, મંદ કસાય, ઓલો તીવ્ર કસાય. પંચ પરમેષ્ઠીના ભક્તિનો જે રાગ છે એ શુભ ભાવ છે, પણ એ શુભ ભાવ છે એ જ્ઞાનમાં જણાય છે તેથી જ્ઞાન આત્માનું છે અને શુભ ભાવ પૂતગલનો ભાવ છે, મારો ભાવ નથી. ને બધું છૂટ્યું ને, સ્વામી પણ ગયું તો કરતા ભોગતા પણ છૂટી ગયું. ભક્તિ નો જે ભાવ થાય છે એનું જ્ઞાન મારામાં થાય છે. હું તો ભક્તિના રાગ નો જાણવા રૂપે પ્રણમું છું, પણ ભક્તિના ભાવ રૂપે બીજી ચીજ પ્રણમે છે, હું પ્રણમતો જ નથી. ભક્તિના રાગ રૂપે પૂતગલ પ્રણમે છે. હવે આ વાત ભાઈ કોઈ સમજતું જ નથી કે આપણે ભક્તિ કરીએ તો આપણો મોક્ષ થઈ જશે. ભાઈ મોક્ષ નહીં થાય, મોત થશે. મોક્ષ ક્યાંથી થાય? કેમ કે ભક્તિના રાગની હારે એકતા બુદ્ધિ કરે છે. હવે ભક્તિના રાગ થી જ્ઞાન જુદું છે અને ભક્તિનો રાગ જુદો છે, એવો ભેદ તો તફાવત દેખાતો નથી. એટલે જ્ઞાન નું અજ્ઞાન થઈ ગયું. હું તો જાણનાર છું, ભક્તિનો રાગ આવે છે થાય છે એ મારા જ્ઞાનમાં ભિન્નપણે જણાય છે, અભિન્નપણે જણાતો નથી. આ જે 92 ગાથા છે કર્તા કર્મધિકારનું, એના વ્યાખ્યાન પણ બહાર પડી ગયા છે ગુરુદેવના, સમજી ગયા? આજે આપણે અત્યારે લઈ છે ને, એના વ્યાખ્યાન બહાર પડી ગયા છે. 92 ગાથા એટલી બધી ઊંચી છે, સમજી ગયા? કે થોડોક અભ્યાસ હોય ને તો મજા આવે, નહીતર શું છે વિવક્ષા સમજવી જોઈએ કે અહીંયા નિશ્ચયની મુખ્યતા એ વાત કરે છે, સ્વભાવ દ્રષ્ટિની મુખ્યતા એ વાત કરે છે. પર્યાય દ્રષ્ટિથી અહીંયા અજ્ઞાન સિદ્ધ નથી કરવું, પણ અજ્ઞાનને ટાળવું છે. અજ્ઞાન કેમ થાય છે એનું જ્ઞાન કરાવે છે, પણ અજ્ઞાન કેમ થાય છે એનું જ્ઞાન શા માટે કરાવે છે? અજ્ઞાન રાખવા માટે? અજ્ઞાન કેમ થાય છે? જે ભૂલ ક્યાં કરે છે એ ભૂલનો પોઈન્ટ આપે છે. એ ભૂલનો પોઈન્ટ જ્યાં આપે કે અહીંયા મારી ભૂલ થાય છે, કે જ્યાં આ દેહ મારા જ્ઞાનમાં જણાય તો દેહ મારો, દેહ મારો કે જ્ઞાન મારું? આ રાજુ જ્ઞાનમાં જણાય છે તો જ્ઞાન તમારું કે રાજુ તમારો? ન કહેવાય ને કે રાજુ મારો નહીં, એમ જેમ ના ઉપડે. વ્યવહાર એ કહેવાય ને ખોટું, વ્યવહાર એટલે ખોટો, વ્યવહાર એટલે જૂઠી વાત. એ વાત 100% જૂઠી છે, સમજી ગયા? વ્યવહાર નો અર્થ શું કે જૂઠી? વ્યવહાર ને એમ ઉતાર છે. તમારે તમારે નિશ્ચય લક્ષ માં રાખવો. તમારે ભાષા ભલે આવે, સંસારમાં ભાષા ભલે ગમે તે આવે, કે ભાઈ આ દુકાન કોની છે, આપણે જજમેન્ટ જાય કે આ દુકાન કોની, દુકાન મારી એમ કે બરાબર. ભાષા તો વ્યવહાર ની બોલાય, પણ અભિપ્રાયમાં શું હોવું જોઈએ? મારી નથી શ્રદ્ધા અંદરમાં એવી કામ કરતી હોય કે મારું બોલે છતાં અંદરમાં નિષેધ કે મારું નથી, આમાં કાંઈ મારું નથી. અરે રાગ ભક્તિનો, ભગવાનની ભક્તિનો રાગ, ભગવાનની હો તીર્થંકર સાક્ષાત બિરાજમાન હોય, નમો અર્હંતાણ નમો સિદ્ધાણ એવો જે વિકલ્પ રાગ ઉઠે છે એ મારો નથી. એ જેમાં જણાય છે એવું જ્ઞાન મારું, અને આ રાગ છે ને એ તો પૂતગલના પરિણામ છે, પૂતગલના સંબંધથી થાય છે, કર્મના સંબંધથી થાય છે. માટે કર્મકૃત ભાવ છે એ બે નિમિત્ત નૈમિત્તિક સંબંધને અભેદ ગણીને એ પૂતગલ જ છે. પૂતગલના પરિણામ છે પેલા એમ કહેવાય, પછી પૂતગલ જ છે. ટાઢી ઊંઘની અવસ્થા રૂપે જો આત્મા થાય તો જ રાગ દ્વેષ રૂપે આત્મા થાય. હવે તમે મને કહો ટાઢી ઊંઘની અવસ્થા રૂપે થાય, એ તો કુંભારને પૂછો તો ના પાડે કે ટાઢા અવસ્થા રૂપે તો એ આ જડ છે, એ ક્યાં મારો સ્વભાવ છે. તો એમ રાગ દ્વેષ રૂપે થવું અશક્ય છે. કેમ કે પૂતગલના પરિણામ રૂપે ચેતન મટી અને જડ રૂપે થાય ચેતન કોઈ દી, તો જડ ભાવ છે રાગદ્વેષ તો ન થાય, પણ હું એના રૂપે થઈ ગયો એ ભ્રાંતિ થઈ. હવે ભ્રાંતિ ભાંગી કરે તો પૂતગલ ના પરિણામ છે. આજ સુધી તો મેં એમ માનતો હતો કે એ જીવના પરિણામ છે, અને જીનાગમમાં પણ વ્યવહાર નહીં નિમુખતાથી આવે કે જીવના પરિણામ છે. રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ જીવના છે, જીવ કરે ને ભોગવે છે એનો એ વ્યવહાર નહીં કથન આવે. પણ સર્વગ્રહ ભગવાન કહે છે કે મારું કહેલું વ્યવહાર નહીં વચન એનો તું નિશ્ચય નહીં અવલંબન લઈને એનો નિષેધ કરજે. નિશ્ચય નહીં અવલંબન લઈને નિષેધ કરજે. હું તો જ્ઞાનમય આત્મા છું, રાગી તો પૂતગલ છું. સર્વજ્ઞ ભગવાને કયો વ્યવહાર ઈ શા માટે કયો છે? સર્વજ્ઞ ભગવાને નિષેધ કરવા માટે, જાણીને એનો નિષેધ કરજે કે આ મારું સ્વરૂપ નથી, હું તો એ જ્ઞાનમય આત્મા છું. જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થકો જ્ઞાનનું અજ્ઞાન તો પ્રગટ કરતો. થાય છે તો જ્ઞાન, થાય છે તો જ્ઞાન, પણ એ જ્ઞાન એ વખતે સમ્ય જ્ઞાન છે એમ ન લેવું. થાય છે તો જ્ઞાન, સામાન્ય જ્ઞાન ઉપયોગ લક્ષણમ, થાય છે તો જ્ઞાન, અને વાં થાય છે રાગ. હવે રાગ જ્ઞાનમાં જણાય છે, જ્ઞાન પણ થાય છે, રાગ પણ થાય છે, રાગ જ્ઞાનમાં જણાય પણ છે, અને જુદાઈ ન જણાતા હોવાથી એ મારો છે એ એકતા કરે. સમય એક એક કરી નાખે, એક માની બેસે છે. દેહ ને આત્મા જુદો છે છતાં એક માને છે. તો એક માને છે એનું નામ મિથ્યાત્વ અજ્ઞાન છે, સંસારનું કારણ છે. જો એને સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તો એને રાગ ભિન્ન અને જ્ઞાનમય આત્મા ભિન્ન છે એમ ભેદ જ્ઞાન કરવું પડશે. આત્મા ભિન્ન આશ્રવ ભિન્ન, આત્મા ભિન્ન આશ્રવ ભિન્ન એવું એને ભેદ જ્ઞાન.